તારીખ 8/7/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 401 અને 402 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315
સ્વભાવ અને વિભાવ પ્રત્યે જ્ઞાન દિશામાં પરમાત્માને કેવા ભાવ રહે છે, સહજ કેવા ભાવે પરિણમન વર્તે છે, થોડો અનુભવ છે. વિવાહ પરિણામમાં પરદેશ જે પ્રકાર લીધો છે, પરદેશ એટલે અજાણ્યો દેશ, જ્યાં પોતાનું કોઈ સંબંધી ન હોય, લાગણી વાળું ન હોય, અથવા બધું પારકું હોય, પોતા પણ ત્યાં ક્યાંય ન લાગે, ફોર એટલે પાર્ક, વચનની જે શૈલી છે એમાં સ્પષ્ટ છે કે વિભાવમાં પોતે આવવા માંગતા નથી અને આવી જવાય છે. વિભાવ રૂચે છે કે વિભાવમાં કોઈ અમુક રાગ કરવો છે એ પ્રકાર નથી, સ્વભાવમાં જ રહેવું છે, છતાં પણ વચ્ચે વિભાવ ઉત્પન્ન થઈ આવે છે ત્યારે એ વિભાવ પ્રત્યે આ પ્રકારની લાગણી છે કે આમાં ક્યાં આવી જવાનું, આ કોઈ અમારું સ્થાન નથી, અમારું રહેવાનું રહેઠાણ નથી, આ કોઈ દેશ નથી, આ વાતની સાથે આ વિભાવની સાથે અમારે ક્યાંય મેળ ખાય એવું નથી. માણસ નથી કહેતા તમે તમારે કેમ આપસમાં બનતું નથી કે અમારે ક્યાંય મેળ ખાય એવું નથી. ઉલટી દિશામાં ચાલનારને મેળ ખાતો નથી એમ સ્વભાવ અને વિભાવ ઉલટી દિશામાં પરિણમતા ભાવો છે. અમને અહીં ગોઠતું નથી, ગોઠતું છે કાઠિયાવાડી શબ્દ, ગોઠવું એટલે ગમવું, સ્વભાવ, આમાં અમને સુહાતું નથી, અહીંયા અમને ગોઠતું નથી. કંટાળાનો વિષય જેને વિભાવ ભાવ મોક્ષમાર્ગી જીવને થાય છે ખરા, પણ એનો એ કંટાળાનો વિષય છે. ઉદય અનુસાર બીજા સંસારી જીવમાં અને આ જીવમાં ફરક એ છે કે બીજાને રસ આવે છે, ઉદય ભાવમાં બીજાને રસ આવે છે, કાં રાગનો રસ આવે છે અને કાં દ્વેષનો રસ આવે છે. વ્યામો થઈને અતિ રસયુક્ત પરિણામે પરિણમે છે. જ્ઞાનીને કંટાળો આવે છે એટલે ઘણો નિરસપણો આવે છે, ઊંટો સૂટો બંને વચ્ચે ફરક છે. આ પરદેશમાં અમે ક્યાં આવી છીએ, અમને નહીં ગોઠતું નથી, જરાય ગોઠતું નથી, વળી અહીં અમારું કોઈ નથી એમ કે છે. જેના જેના પ્રત્યે રાગ થાય છે એ મમત્વનો વિષય નથી રહ્યો. રાગમાંથી પણ અસ્તિત્વ છોડ્યું છે તો રાગના વિષયમાં મમત્વ કરવાનો તો પ્રશ્ન નથી. એ વાત તો પહેલેથી કાપી છે. અહીં અમારું કોઈ નથી, બધા પારકા ભાવ છે એમ કે પદાર્થો પારકા, ભાવ પારકા, બધું પારકું છે. અમારું કોઈ અહીંયા
નથી.
બહુ દ્રષ્ટાંત એવું લીધો છે કે સામાન્ય રીતે કોઈને આ પ્રકારનો અનુભવ થયો હોય તો એને અજાણ્યા દેશમાં જ્યાં કોઈ પોતાનું હોય નહીં ત્યાં એને રહેવું ગમે નહીં, આવે નહીં જરાય, સમય પસાર કરવો મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ લીધી છે. એનું વિભાવનું પ્રકરણ છે. હવે સ્વભાવની વાત લે છે કે જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વિધિ આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. આ પરિવાર છે જે આનંદ જ્ઞાન છે, અનંત આનંદ છે, અનંત શ્રદ્ધાનું સામર્થ્ય છે. આ ગુણરૂપ છે એટલે સામર્થરૂપ છે. આત્મામાં આવા અનેક ગુણ છે, અનંત ગુણ છે. એ ગુણ પોતાનો પરિવાર છે, અનંતો પરિવાર છે. જગતમાં તો પરિવારની મર્યાદા હોય છે, આત્માને વિશે ગુણ પરિવારને કોઈ મર્યાદા નથી. અનંત ગુણનો પરિવાર છે પોતાને ત્યાં. ક્યાંય ગમતું નથી અને ખાલી ખાલી લાગે છે એ તો વિભાવનો વિષય છે. પણ સ્વભાવમાં તો ભર્યું ભર્યું લાગે છે, કાંઈ ખાલી ખાલી લાગતું
નથી.
કેમ કે અનંત ગુણનો પરિવાર છે એટલે પોતાનું સ્વરૂપ અનંત ગુણથી ભરપૂર ભાસે છે. એટલે પોતાના ગુણ વિશે શૂન્યપણું નથી પણ અનંત ગુણથી ભરપૂરપણું છે. વિભાવને પરમા શૂન્યપણું છે, અહીંયા અશૂન્યપણું છે એટલે ભરપૂર લાગે છે. અને તે અમારો સ્વદેશ છે. જ્યાં અનંત ગુણનો અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. પોતાનું જે સ્વક્ષેત્ર છે તે સ્વક્ષેત્રમાં અનંત ગુણના પરિવારમાં પોતાના સ્વદેશમાં આત્મા પોતે વસે છે. વસે છે એટલું નહીં પણ અનંત ગુણનો વિલાસ કરે છે. અનંત ગુણનો વિલાસ છે, અનંત ગુણે વિલસે છે. આત્મતત્વ અનંત ગુણે વિલસે છે, પરિણમન છે ને એટલે એનું અનંત ગુણનું પરિણમન છે. તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારું મુખ્ય વલણ ઉપર લીધું ને, પરિણમન જોઈ રહ્યું છે. જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળીને સ્વરૂપ તરફ ધરી રહ્યું છે એ વાત લીધી છે કે અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. જાસનું સ્વરૂપ સ્વદેશ ધરીને એક જ ભાવ સાજાસનું સ્વરૂપ સ્વદેશ. શ્રીમદજીએ પોતાનો જે કાવ્ય લખ્યું છે, ધન્ય રે દિવસ આ અમારા સ્વરૂપ સ્વદેશમાં જશું અને ત્યાંથી પછી કદી પાછા ફરવાનો પ્રશ્ન રહેતો
નથી.
સદાય ત્યાં રહેશું, સાદી અનંત કાળ પર્યંત અનંત અનંત સમાધિ સુખમાં, નિર્વિકલ્પ નિરાકુર આનંદમાં અનંત કાળ પર્યંત રહેશું. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. પ્રગટપણે પોતાના પરિણામની સ્થિતિ જોઈને કહે છે કે અમે તો હવે અમારા સ્વરૂપ સ્વરૂપ તરફ ચાલવા માંડ્યું છે, અને એ બાજુ અમારું ગમન છે, અમારા પરિણામની ગતિ એ બાજુની છે, એ ભાવથી અમે પાછા આવ્યા છીએ. અમારે ત્વરાથી ધીમે ધીમે નહીં, શું કહે છે, અમારે ત્વરાથી એટલે પ્રમાદ કર્યા વિના વેપારી તો લાભનો એક સોદો હોય ને, બરાબર હેઠો ઉતરવા દઈએ, અને પેલો લાંબી લાંબી આડી આડી વાત કરે તો બધી કાપીને મૂળ વાત ઉપર આવો એમ કે આ નક્કી કરી લ્યો, પછી આપણે જેટલી વાત કરવી હશે એટલી કરશું, અલગ મલગની જેટલી કરવી હોય. પણ એને એમ થાય કે આ વાત કરતા કરતા આનો વિચાર ફરે ને કાંઈક મળી, એમ કે હવે કાંઈ નહીં પછી વાત, હવે કાલ ફરીને આવીશ, મોડું કરવા કોઈ લાભના કારણમાં ઈચ્છે નહીં, અને મોડું કરવા ઈચ્છે તો એને લાભ એ સમજાણો નથી, વાસ્તવિક રીતે સમજાણો નથી. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે વસવું છે કે જ્યાં બધા અમારા છે, અનંત ગુણનો પરિવારમાં બધું અમારું છે, અભેદ છે પોતે એનાથી, પોતાના જ સ્વરૂપે છે, આપણે શૈલી કરી છે પણ એ તો પોતાનું જ સ્વરૂપ છે. પરિવારમાં કોઈ જુદા હોય એમ આત્મા જુદો અને ગુણ જુદા એવું કાંઈ નથી, કે એનું ક્ષેત્ર જુદું ને આત્મા જુદો એવું કાંઈ નથી. સ્વક્ષેત્રમાં પોતે વસે છે સ્વદેશમાં એ પણ અભેદ છે, અને અનંત ગુણનો સમૂહ છે એ પણ અભેદ છે. આત્માનો વૈભવ લીધો છે. હા, સ્વરૂપની ભાવનાનો વિષય થયો, નિભાવ પ્રત્યે અભાવ થયો છે, અને સ્વરૂપની જેને ભાવના વર્તે છે એને આ પ્રકારે વર્તે છે. બહુ સાદી ભાષામાં છતાં ભાવ હોય એકદમ
ભાવ.
અમારે તો અમારા સ્વદેશમાં રહીને વસવું છે, અમારા બધા ત્યાં છે ત્યાં જઈને વસવું છે. વિભાવ ભાવની માથાફોરમાં ક્યાંય અમારે આવવું નથી, ક્યાંય અમારે પડવું નથી. સ્પષ્ટ આવું વલણ છે, અનંત મહિમાવંત એવા આત્મ સ્વરૂપનું જેને આકર્ષણ થઈ ગયું છે, અને રાગને રાગના વિષયો તમામ જગતથી સમસ્ત જગતથી જેનું આકર્ષણ છૂટી ગયું છે, એટલે આપણું પરિણામનું વલણ ફરી ગયું છે. નિરાતે જઈને વસવું છે, ત્યાં નિરાત થશે અમને. અમારા સ્વરૂપ સિવાય અમને ક્યાંય નિરાત થાય એવું નથી, આકૃતાની હોળી છે. સ્વરૂપથી બહાર નીકળે એટલે એ પરિણામમાં આકુરતા દુઃખ અને દાઝનું થાય છે. રાગ આગ દહેજ સદા ભાવિત થયેલા છે.
ચારસો
ભાવના તો પહેલી વાત ભાવનાની છે ને પછી બીજી કોઈ વાત છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ પહેલી વાત છે અને ત્યાર પછી બીજી કોઈ વાત છે. ને ભાવના વિના રસ ક્યાંથી આવશે? ગમે એટલા શાસ્ત્રોમાં છે, વાંચતા વાંચતા રસ ઉભી જશે, થતી જશે. જેને ભાવના છે તો ભલે થોડું વાંચે, એક વચન લે, પણ એમાંથી એનો રસ જાગૃત થાય તો એ રસની અંદર તરબોળ થઈ જાય. બસ જ્યાં જીવ જે રસમાં ગયો પછી સમય કેટલો ગયો એનો કાંઈ પત્તો લાગતો નથી. જે શાસ્ત્રમાં છે પણ શુષ્ક જ્ઞાની થાય છે એનું કારણ એ છે કે શરૂઆત પાયામાં ભાવના વિહીન દશા હોય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી જેનું હૃદય ભીંજાયેલું છે એનો રસ જુદો છે. એ ગમે ત્યાંથી એક શબ્દમાંથી એક વચનમાંથી પણ આત્મરસ લેવા માંગે છે અને આત્મરસ લે છે. એનો રસ એનો વિષય છે. બાનું ગમે તે હોય, પૂજા ભક્તિ સ્વાધ્યાય ગમે તે બાનો હોય, એને પોતાના આત્મરસ સાથે સંબંધ છે. અધ્યાત્મરસમાં એ રહે છે અને એ એનો ગમતો વિષય છે, એનો ગોઠતો વિષય છે અધ્યાત્મરસ. ભાવના તો અનુચિત છે. અનેક હેતુ હોય છે માણસને, જીવને કેટલા કેટલા હેતુ હોય છે. કોઈને માનનો હેતુ હોય છે, કોઈને લોભનો હેતુ હોય છે, કોઈને પુણ્યનો હેતુ હોય છે કે કાંઈ નહીં તો પુણ્ય તો બંધાશે, શું સ્વભાવ થશે તો પુણ્ય તો બંધાશે. એક સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, આ એક સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો બહુ મોટું કામ કરે છે. એક વિશેષ વાત એ છે ભાવનાને સંબંધિત કે ભાવનાવાળા જીવને પૂર્વ સંસ્કારને લીધે ભાવનાથી વિરુદ્ધ દિશાના વિરુદ્ધ પ્રકારના ભાવ આવે, ઉત્પન્ન થાય તો એની ભાવનાને ઠેસ પહોંચે છે એટલે તરત એનો એને નકાર આવે છે કે આ નહીં, મારી ભાવના આ નથી, મારી આ ભાવ મારી આત્મભાવનાને આ અનુકૂળ નથી, એવું જજમેન્ટ ભાવનાવાળો જે લઈ શકે છે એ ઉઘાડ શાસ્ત્રોના ઉઘાડવાળો નથી. ઓછામાં ઓછા ઉઘાડવાળો આત્મહિતનું જે જજમેન્ટ ભાવનામાં રહીને લઈ શકે છે એ ઘણા અતિશય ઉઘાડવાળો જીવ ભાવના વિનાનો હોય તો એ જજમેન્ટ નથી લઈ શકતો. એટલે ભાવનાવાળો જીવ ક્યાંય ભૂલતો નથી. તકલીફ શું છે? મોક્ષની દશામાં જે તકલીફ છે એ આ છે કે જે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષને માને તો છે પણ વિપર્યાસ સહિત ક્યાંય ને ક્યાંય વિપર્યાસ એનો ચાલતો હોય છે. એની એને ખબર નથી હોતી. એમાં તકલીફ શું છે કે એને પોતાને નથી ખબર હોતી કે મારો વિપર્યાસ કઈ બાજુનો છે, કેવી રીતે થઈ જાય છે એની એને ખબર નથી હોતી. એટલે શું છે કે જેમ વિપરીત અભિનિવેશ સહિત નવ તત્વનું જ્ઞાન સમ્ય જ્ઞાનનું કારણ થતું નથી, સમ્ય દર્શનનું કારણ થતું નથી, નહીતર નવેની વ્યાખ્યા આવડે. શાસ્ત્રો કોને કહેવાય, બંધ કોને કહેવાય, સમર કોને કહેવાય, નિદ્રા કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પાપ કોને, પણ વિપરીત અભિનિવેશ સહી છે, અભિપ્રાય ઊંધો છે. એમ આમાં દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષમાં પણ વિપર્યાસ ક્યાંય, એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી જીવ અંતર્મુખ ન થઈ શકે. પરમાગમ સારમાં એક બોલ છે ગુરુદેવનો કે એક પણ વિપર્યાસ રહે તો જીવને સમ્યક્તાનો લાભ ન થાય, સમ્યક્તાની નજીક ન જઈ શકે. હવે પોતાને સમ્યક દર્શન નથી, પોતાને સમ્યક જ્ઞાન નથી, અનાદિના વિપર્યાસમાં ચાલ્યો આવ્યો છે, એમાંથી કેવી રીતે નીકળવું? કોઈ એનો કોઈ રસ્તો છે, આ સ્થિતિમાં કોઈ રસ્તો છે? જેને જ્ઞાન દર્શન પ્રગટ થાય એને તો ઠીક છે, કે એની પાસે જ્ઞાનની જ્યોતિ છે, રસ્તો જોઈને હાલે છે, જોઈને પગ મૂકે છે. આને શું કરવું? એને તો વિભાવનો નિષેધ આવશે જ, કેમકે એને સ્વભાવ જોઈ લીધો છે. પણ જેને સ્વભાવ નથી જોયો એવા મુમુક્ષુને શું કરવું? એના માટે આ ગ્રંથની અંદર કોઈ બહુ ઊંચી વાત કરી હોય તો આ એક જ કરી છે, ભાવનાને. 21મો બોલ ભાવનાનો લીધો છે, અને એક બોલ ભાવનાના લીધા છે, કે જો જીવ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહે, ભાવનામાં આવે અને એ ભાવનાને વળગી રહે તો ક્યાંય ભૂલે નહીં. કેમ કે ભૂલવણીના ભાવ થશે ખરા, એની ભાવનાને ઠેસ લાગશે, એ તરત જ મટી લેશે કે નહીં, આ નહીં, મારે આ નહીં, મારે આ નહીં. જેને ખબર પડતી નથી, વિપર્યાસ રૂપ ભાવો થવા છતાં જેને ખબર પડતી નથી, એ સ્પષ્ટ સૂચિત કરે છે એની દશા કે આ જીવ હજી ભાવનામાં નથી. એ જ્ઞાની સમજે છે, સહન કરી શકે એવું હોય તો ટકોર પડે, ઊંધું પડે એવું હોય તો બોલે નહીં, એની વાણી ગોપી જાય, મન થઈ જાય. એને એમ લાગે કે નહીં પાત્ર જીવ છે, કહેવાથી સ્વરૂપ થઈ જશે, તો એને ટકોર કરી દે. પણ ભાવના વગરનો જીવ હોય તો એ ભૂલે તો એને ખબર ન પડે, તો એ પ્રત્યક્ષ સમાગમ આ રીતે ઉપકારી થઈ જાય. એ શાસ્ત્ર નહીં કહે, એ પ્રત્યક્ષ યોગથી લાભ થશે. બહુ ઘણાનુભવના નિચોડથી આ વાત બહાર મૂકેલી છે. આ ભાવનાની વાત જે પૂછી બેનશ્રીએ સમાજને આપી છે, અણમોલ ભેટ આપી છે, બહુ 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 મંથનથી અને બહુ અનુભવથી મૂકેલી આ વાત છે, કે તમને બીજું કાંઈ ન આવડે તો એક વાત તો છે, કે તારે શું જોઈએ, કે તારે તારો આત્મા જોઈએ, એટલું તો, એટલું આવડવામાં તો કાંઈ બીજી લાંબી ટૂંકી વાત નથી. કાં તો તને સંસાર જોઈએ, કાં તો તને તારો આત્મા જોઈએ. આ બે વાતમાંથી તું પસંદગી કરી લે એક વાત, અને જેની પસંદગી કરે એ રસ્તે ચાલ્યો જાય, બસ. તને ક્યાંય વાંધો નહીં આવે, ગેરંટેડ વાત છે. ભૂલો પીડ્યો હોય તો તારી ભૂલ નીકળી જશે, એટલી સૂઝ ભાવનામાંથી આવી જશે. એ વાત ઘણી ફેરવી ફેરવીને અનેક રીતે ઘણા બોલમાં આવી છે. એટલે તો સંતજી પરિભાષા કરે છે શાસ્ત્ર અભિનિવેશને, કે એક આત્માર્થ સિવાય બીજા કોઈ પણ પ્રકારથી શાસ્ત્ર અધ્યયન થાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. આટલું મૂકી દીધું. પ્રકાર કેટલા કે એના ભલે પછી 5600 પ્રકાર હોય, એક વાત ખીલે બાંધી લીધી. જે શાસ્ત્ર વાંચવા બેઠો છે એક જ વાત શોધે છે કે મારું પ્રયોજન ક્યાં સિદ્ધ થાય છે. અહીંયા હજારો વાત આવે છે શાસ્ત્રમાં, હજારો પડખાની વાત આવે છે. આ જીવનું મારું પ્રયોજન ક્યાં સિદ્ધ થાય છે એની દ્રષ્ટિથી જ જે માત્ર શાસ્ત્રનું અવલોકન કરે છે એને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. અને એ સિવાયનો પ્રકાર કોઈ બી સારો લાગતો હોય, ગમે તેવો સારો લાગતો હોય, ઘણા મન કસાય છે શાસ્ત્ર અધ્યયન થતું હોય, તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. છેવટે એમ પણ નહીં કે ફલાણા સાથે આવી ચર્ચા થઈ હતી, આ વાત શાસ્ત્રમાં મળી, બરાબર હવે મળવાનું થાય ત્યારે આ વાત કરવી છે. જો તમારે ને મારે ચર્ચા થઈ હતી પણ આ ફલાણા શાસ્ત્રમાં તમારા વાતની સામે આ વાત આવી છે, બોલો હવે તમે માનો કે ન માનો. કોઈને કહેવા માટે ધારણા કરવી એ શાસ્ત્રીય અભિનિવેશ છે. પર લક્ષે શાસ્ત્ર અધ્યયન મોટી ચોપડી મારવાની છે, મોટામાં મોટી ચોપડી. તારું જો, તારામાં સુધાર કર. તારામાં સુધાર કરવા માટે તને વખત ન મળે એટલી સુધાર કરવાની પરિસ્થિતિ ઊભી છે કે બીજો વખત તને ન મળે. એમ અભિપ્રાય રાખીને અને એ ભાવનામાં રહીને પોતે પ્રવર્તે તો જરૂર હિત કરે, હિત સાધી જાય, નહીતર ક્યાં ભૂલે એને પોતાને ખબર ન પડે. આ પરિસ્થિતિ સૌભાગભાઈ નું એક દ્રષ્ટાંત લઈએ. ભગવાન ત્યાં ગયા હતા એકાદ વર્ષ પહેલા, એમના પત્રો જોયા, લગભગ 80 જેટલા પત્રો જોયા હશે હસ્તલિખિત. એટલી બધી એમને સિંહજી પ્રત્યેની અરસપરસની સંબંધની પરિસ્થિતિ વ્યક્ત થાય છે એમના પત્રોની અંદર, કે પોતાને વિચાર વિકલ્પ આપી કાગળમાં લખે કે આ તો આમ વિચાર થયો હતો, એનો અર્થ શું છે કે એને એક જોયું કે મારો માર્ગદર્શક છે. એક તો જીવને અનંતકાળે કોઈ માર્ગદર્શક પ્રગટ જ્ઞાની પુરુષ મળતા નથી, એને એક વાત સમજાય છે કે આવા દુષ્મકાળમાં ગોતાના જડે ગ્રસ્ત અવસ્થાની અંદર જ્ઞાની મળી ગયા છે, મારો માર્ગદર્શક છે. હવે હું પૂછા વગર હું કરું, એક ડબલ્યુ ભરું. માણસ જવેરાત ખરીદવા જાય તો જવેરીને હારે જ લેતો જાય, કામા છેતરાઈ જઈએ તો આ તો જવેરાત કરતા મૂલ્યવાન વસ્તુ છે. મારે એક ડબલ્યુ શું કરવા એને પૂછા વગર કરવું, એની પોતાની લાઈન દેખાય છે કાગળની. આ તો ઉઘરણીને જવાનું છે એવું બધું લખે. એ તો સામાન્ય રીતે સંસારની વાતો જ્ઞાનીની સમક્ષ કરવાનું બહુ પ્રયોજન નથી, પણ એ તો બધું ભાવ પાના ખુલ્લા પોતાના જીવનની ચોપડીનું એક એક પાનું ખુલ્લું મૂકી દીધું. બરાબર. અને ગમે તે લખે માથે ચડાવે એક જ વાત, જે લખે એની આજ્ઞા બસ, અમે જે જવાબ આવે એની આજ્ઞા. એ પાત્રતા જોઈને એને આ જીવ પામી જશે. એમનો જે પત્ર છે એ પત્રની અંદર ગુણ સંબંધની વાત કરી રહી છે. ગુણવાન હતા એમ લખે છે, સુભાષભાઈ બહુ ગુણવાન હતા. એ મોટામાં મોટો ગુણા હતો, જે કઈ મોટો ગુણ હતો એનું કારણ શું છે, એને પોતાને તો ખબર ન રહી ક્યાં ભૂલીશું. તો એક તો ભાવના વાળો ન ભૂલે, પણ એ તો એ વિશ્વાસ નથી રાખતા કે મોટામાં મોટી વાત છે, સર્ચ લાઇટ હારે છે, હું શું કરવા લાઇટ અંધારામાં પગ મૂકું, પછી અંધારામાં શું કરવા પગ મૂકું, બત્તી ન હોય તો જુદી વાત છે. ઘરમાં ને ઘરમાં પણ અંધારે હાલે છે માણસ, ઘર તો આપણું જોયેલું છે, ક્યાં ખુરશી મૂકીએ છીએ, ક્યાં ટીપળી પડી છે, ક્યાં બીજી ચીજ વસ્તુ છે. લાઇટની સગવડ હોય કાંઈ લાઇટ કરવી નથી, આપણે અંધારામાં જ હાલો ને, ઘરમાં નથી હાલતો માણસ, જ્યાં પરિચિત છે ત્યાં નથી હાલતો. તો આ તો હા અજાણ્યો માર્ગ છે, અનાદિનો અજાણ્યો માર્ગ છે એમની, એ માર્ગે ચડવા માટે આ જીવ અનંત વાર ભૂલ્યો છે, એક બે વાર નથી ભૂલ્યો, લાખ કરોડો બધી વાર નથી ભૂલ્યો, અનંત વાર ભૂલ્યો છે. એવી જ્યારે વિચારણા હોય છે ત્યારે એને એમ થાય છે કે છે કોઈ સાવધાનીનો માર્ગ, એકદમ સાવધાનીનો માર્ગ છે. હું અનંત વાર ભૂલ્યો છું, હવે નક્કી કરવું છે ભૂલવું તો નથી, ગમે તેમ થાય, હવે ભૂલવું પડવું નથી. ભૂલ એવું પીડ્યો કે આખું જિંદગી ચાલી જાય છે, વરસને જતા વાર શું. સામાન્ય રીતે આ લાઈનમાં તો 50-40 વટાવનારા તો સામાન્ય સ્થિતિના હોય છે, એથી ઉપર ના હોય તો જુદી વાત છે. વખત કેટલો પણ ભૂલ કરતી નથી, ભૂલ કરીએ ઊંચી દિશામાં આવેલા જઈએ, વળી પાછો આવવું પડે, આ તો વખત ચાલ્યું જાય. જેટલો મારો ઊંધો કાપો એટલો સર્વો કાપવો પડશે, વખત ચાલ્યું જાય. જામું જ નથી, ઊંધી દિશામાં પગલું માંડવું જ નથી. એટલે એ બહુ એમાંથી જે સમજવા જેવું પત્રોમાં તો બહુ ભક્તિ કરી છે, એવો કોઈ તત્વજ્ઞાનનો ગૂઢ વિષય નથી પોતે ચર્ચો, પણ જે અંદરથી તાત્પર્ય નીકળે છે એ આ નીકળે છે કે એની સરળતા ને ભક્તિ અને ભાવના આ જે ગુણ સંપન્નતા છે એની વિશેષ કરીને શ્રીમદજી અનુમોદના કરે છે. એટલું જ નહીં, એમને એમ લાગ્યું છે કે આ ઉત્કૃષ્ટ પાત્ર છે, તો છેવટનું જે રહસ્ય છે એ પણ ખુલ્લું કરીને એને આવ્યું છે. એના આનંદ બહુ તૂટી ગયા એથી. છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. નિશ્ચય પ્રતિક્રમણ કહો, ઉત્તમ પ્રતિક્રમણ કહો, સંપ્રદાયમાં પ્રતિક્રમણનો જે પાઠ બોલાય છે એ પ્રતિક્રમણ નથી. અથવા જે ખરેખર સ્વરૂપમાં વિભાવથી પાછા વળીને સ્વરૂપમાં લીન થાય, પ્રતિક્રમણ પાછા વળવું, દોષથી પાછા વળીને સ્વરૂપમાં લીન થાય એવા નિશ્ચય પ્રતિક્રમણ સહિત દોષથી પાછા વળવાના વિકલ્પરૂપ પરિણામને વ્યવહાર પ્રતિક્રમણ કહેવામાં આવે છે. નહીંતર દોષથી પાછા વળવું છે એવા જે પ્રતિક્રમણના પાઠ એ વ્યવહાર પ્રતિક્રમણમાં પણ નથી. નહીંતર એમ કે છે નિશ્ચયની તો પડી નથી જીવને, નિશ્ચય ન હોય તો કંઈ નહીં, પણ અમારો પ્રતિક્રમણ વ્યવહાર પ્રતિક્રમણ તો ખરું કે નહીં? પ્રતિક્રમણ શબ્દ છે એ નિયમસારમાં જે નિશ્ચય પ્રતિક્રમણ વિષય ચાલ્યો છે એના ઉપર લાગે છે કે જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે. મનુદશાની અંદર સ્વરૂપ ધ્યાન, છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન, શુક્લ ધ્યાન એવું ઉત્પન્ન થાય કે જે કેવળ જ્ઞાનની દશાને પ્રગટ કરે, તે ઉત્તમ અથવા ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ છે. નીચેની કોટીનું ધ્યાન છે અને એ ધ્યાનની શુદ્ધ દશાને લીધે અશુદ્ધ દશાથી જીવ પાછો વળી જાય, ઉત્પન્ન થાય અશુદ્ધ દશા, ત્યારે એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પણ આ પ્રતિક્રમણ ઉત્તમ છે કે જેને લઈને કેવળ જ્ઞાન આદિ દશાની પ્રાપ્તિ થઈ જાય. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એનું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન એવી લીનતા સજ્જડ થઈ, એ લીનતા છૂટીને બહાર ઉપયોગ આવે એ પરિસ્થિતિ રહેશે નહીં, તે ઉત્તમથી ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહામુનિરાજે મુનિદશામાં જ હોય છે, ગ્રસ્ત દશામાં કોઈ આવી લીનતા પ્રગટ થતી નથી. આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા. આ મહામુનિ રાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા. હિમ થયા તે થયા, પછી કોઈ દોષની ઉત્પત્તિ થયા એવી પરિસ્થિતિમાં આવ્યા નહીં એવું પ્રતિ પાછા વળ્યા તે વળ્યા. બસ મુનિરાજ ન કહ્યા, એને એક શબ્દ વિશેષ મહામુનિરાજ, મુનિ પણ ન કહ્યા, મુનિરાજ અને મહામુનિરાજ. ભગવાનથી ભક્તિથી વાત કરે છે કે આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા. બસ છેક શ્રેણી માંડી દીધી, શુક્લ ધ્યાનની જે શ્રેણી માંડી, શ્રેણી એટલે ઉત્તરો ઉત્તર ચડતી દશા, સમયે સમયે અનંત ગુણ શ્રેણી નિર્જરા, ગુણ શ્રેણી એટલે જેટલી થાય એટલા ગુણ્યા બીજા એટલા ગુણાકાર કરી નાખવાનો, જેમ ચાર ને ગુણે ચાર કરે તો 16 થાય, 16 વત્તા 16 તો 32 થાય, 16 ગુણ્યા 16 સીધું ગુણાકાર કરે એ પછી એટલા આવે, તો બીજા સમયે એને ગુણ્યા એટલા એટલે નિર્જરા થાય, પછી એને ગુણ્યા એટલા એટલે નિર્જરા થાય. સમયે સમયે જેની ગુણ શ્રેણી નિર્જરા હોય છે એવું શ્રેણી જેને માંડી દીધી છે ઉત્તરો ઉત્તર ચડતી દશાની, કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો, છેલ્લું પડ તોડી નાખ્યું, આવરણનું જ્ઞાનનો સાગર અંદરથી ઉછળી ગયો. અંદર તો જ્ઞાનનો અનંત જ્ઞાનનો સાગર ભરેલો હતો, સામર્થ્ય રૂપે વ્યક્ત દશામાં જ્ઞાન આવી ગયું, કેવળ જ્ઞાન. અવ્યક્તને એ સ્થિતિમાં જોવે છે, જ્યાં સુધી વ્યક્ત નથી થતું ત્યારે વ્યક્તવત જોવે છે, એટલે 320માં એ લીધું છે કે શક્તિ અપેક્ષાએ મોક્ષ અને વ્યક્તિ અપેક્ષાએ મોક્ષ. અહીંયા શક્તિ તો અપેક્ષાએ મોક્ષ તો પહેલેથી જ છે, પ્રથમથી છે, અહીંયા તો વ્યક્તિ અપેક્ષાએ મોક્ષની વાત ચાલે છે કે મોક્ષ કેવી રીતે થાય એમ લેવું છે. મોક્ષ માર્ગ બતાવો છો, છેક શ્રેણી માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો, એવી લીપતા થઈ, એવી લીપતા થઈ કે કેવળ જ્ઞાન પ્રગટ થયું, લોકાલોક પ્રતિબિંબિત થયા છતાં ઉપયોગ વિચલિત થતો નથી. એ તો ગયો તે ગયો ઉપયોગ અંદર, જાણે સ્વરૂપની સાથે પર્યાય ચોંટી ગઈ, જાણે પર્યાય બદલતી નથી, છે તો સમયે સમયે બદલતી, પણ એને ધ્રુવ ગતિ કહી છે, ધ્રુવમ અચલમ અણુઓમ ગઈ પત્તે પહેલી ગાથા, સમય સામે પહેલી ગાથા ધ્રુવ ગતિ એને કહી દીધી છે, પંચમ ગતિને ધ્રુવ ગતિ કહે છે. સમય સમયે પર્યાય તો ક્યાંય પલટાય છે, ઉત્પાદ્ય તો છે, પણ એવું ને એવું પરિણામ લીનતાનું, એવું ને એવું કેવળ જ્ઞાનનું પરિણામ, એને ધ્રુવ પરિણામ થઈ ગયું. કેવળ જ્ઞાનનો આખો સાગર નીકળ્યો, અંતર્મુક્તા તો ઘણી વાર થઈ હતી, પહેલા સાધક દશાની અંદર નિર્વિકલ્પ દશા, અંતર્મુક્તા એટલે અહીંયા નિર્વિકલ્પ દશા શુદ્ધ ઉપયોગની તો ઘણી વાર થઈ હતી, ઘણી વાર સ્વરૂપ લીનતાનો ઉપયોગ થઈ ગયો હતો, પણ આ અંતર્મુક્તા તો છેલ્લા માણ છેલ્લી ખોટી નહીં. સાધક દશામાં ગુણસ્થાન અનુસાર નિર્વિકલ્પ દશા થાય, અંતર્મુખ ઉપયોગ થાય, એને અંતર્મુક્તા કહે છે, પરિણતિની વાત નથી, ગુણસ્થાનના પ્રમાણમાં થાય, ચોથા ગુણસ્થાને થાય, એના કરતાં પાંચમા ગુણ સ્થાને થાય, એમાં સ્થિરતા વધારે હોય છે અથવા ચારિત્ર શક્તિનું બળ ત્યાં વધારે હોય છે, સાતમા ગુણ સ્થાને એથી વધારે હોય છે, કોઈ વાર તો સમય પણ વધી જાય છે એને લઈને, પણ સમય એટલો ને એટલો હોય તોય તે એની ચારિત્ર શક્તિની સ્થિરતાની શક્તિ વિશેષ હોય છે એવી અંતર્મુખતા તો અનેક વાર થઈ હતી, ઘણી વાર થઈ હતી એટલે અનેક વાર થઈ હતી, પણ આ અંતર્મુખતા જે શુક્લ ધ્યાનની શ્રેણીમાં શુદ્ધ ઉપયોગ થયો એ તો છેલ્લામાં છેલ્લી કૂટીને, એના ઉપર કોઈ પછી એવી તારતમ્યતા નથી કે એથી વધારે લીનતા કોઈ નહીં થાય એવું બનતો નથી. છેલ્લી કૂટી એટલે ઉત્કૃષ્ટ કૂટીની, એમ છેલ્લી એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટીની લીનતા થઈ, અને આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ, આત્મા સાથે પર્યાય એવી જોડાણી એવી જડાઈ ગઈ, જાણે જોડાઈ ગઈ કહો કે જડાઈ ગઈ કયો, તેમ જડેલું જુદું ન પડે કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પછી કદી બહાર જ ના આવ્યો. શુદ્ધ ઉપયોગ વિશે શ્રેણી માંડી અને ઉપયોગ અંદર ગયો, ખલાસ, ઉપયોગ જેને છોટી ગયો. પર્યાય પલટે છે પણ પર્યાયનો વિષય પલટાતો નથી. બારમાં પણ રસ હોય તો એમ બને છે કે નહીં, જે વિષયમાં જીવને રસ હોય છે તો પર્યાય તો દરેક જીવની સમયે સમયે પલટાય જ છે, પણ વિષય નથી પલટતો, ભલે અંતર મુરત પૂરતો પણ વિષય તો નથી પલટતો, રસનો વિષય છે. વળી ક્યાંય બીજે ઉપયોગ જાય તો વળી એને એમ થાય કે નહીં મને આ આ મારો રસ અહીંયા છે, આ સંગીત સાંભળે છે એનું એ ગીત રોજ સાંભળ્યા કરે અને રસ લીધા કરે, બીજું કાંઈ નહીં, રસ લીધા કરે. આ તો કહે છે કે એવો ઉપયોગ અંદર ગયો, અનંત સુખમાં તરબોળ થઈને બહાર નીકળવાનો પ્રશ્ન રહેતો નહીં, પછી કદી વાર જ ના આવ્યો એ ઉપયોગ, એવો અંતર ઉપયોગ ગયો. આ તો ભાવનાનો વિષય છે ને, એટલે મુનિરાજના ભાને બધી એ જાતની ભાવનાઓ ભાવવામાં આવે છે. સ્વાધ્યાય જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો નહોતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી દીધો, જેવો જ્ઞાનની અંદર પોતાનો શુદ્ધાત્મા પૂર્ણ શુદ્ધાત્મા જ્ઞાનમાં જ્ઞેય થયો હતો, બસ એવી જ દશા, એવી જ શુદ્ધાત્મ દશા, છેલ્લી કૂટીની દશા, મોક્ષ દશા પ્રગટ કરી. એટલે જેવો આત્મા મૂળ સ્વરૂપે એવી જ દશા પ્રગટ, જ્યાં સુધી આત્માકાર એવી દશા ન થાય ત્યાં સુધી સાધક જીવને તેવી દશા માટેનો સહજ પ્રયત્ન રહ્યા કરે, વર્ત્યા કરે આ ભાવના સાથે સાથે. જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો, આ બંને બોલેવા છે, કારણ કાર્યના લોજિક ની ભાવનાનો વિષય છે, સાથે સાથે વસ્તુ સ્થિતિ તો જે છે એ છે મોક્ષ માર્ગની, પણ એની સાથે ભાવનાને મુખ્ય જે ધ્વનિ છે એ ભાવનાનો ધ્વનિ છે, એવું એને પર્યાયમાં પ્રસિદ્ધ કરી દીધો, તે પ્રગટ કરી દીધો. પોતાની ભાવના હોવાથી નમસ્કાર કરવામાં આવે છે, અરિયંત દશા પ્રાપ્ત કરે છે, અંદાજ આવે છે જ્ઞાની સાધક દશામાં પોતાનું પૂર્ણ પૂર્ણ શુદ્ધ જે સ્વરૂપ છે એ જોયું છે, એવું અહીંયા વ્યક્ત થયું છે, એટલે અંદાજ આવે છે કે આ લીનતા કઈ કોટીની છે, કેવી કક્ષાની છે, કેવી રીતે થઈ છે, અને એ દેખાય છે એમ ને એની ભાવના એ રીતે ઉલછે છે. એ રીતે સ્વભાવ ભાવનો આવિર્ભાવ થાય એવી આ એક કાર્ય પદ્ધતિ છે. સ્વભાવ ભાવનો આવિર્ભાવ કરવાનો, આવિર્ભાવ કરવો એટલે ઉત્સાહિત ઉલ્લાસિત વીર્યથી એ ભાવમાં પરિણમવો, એને આવિર્ભાવ કરવામાં આવે છે. પોતાને ભાવે છે આ ક્ષેત્રમાં ન હોય તો બીજા ક્ષેત્રે થશે, પણ અમારો સંબંધ ને અમારી ભાવનાનો વિષય તો આ છે, પ્રભુ તો આ ક્ષેત્રે નથી થતું એટલી જ વાત છે ને. એની મુખ્યતા શું કરવા જોઈએ? આ ક્ષેત્રે આ કાળે આવું ધ્યાન થતું નથી એવું એક શાસ્ત્રનું વિધાન છે. એ વિધાન પોતાની ભાવનાને અનુકૂળ નથી. વસ્તુ સ્થિતિ તો વસ્તુ સ્થિતિ છે, પણ પોતાની ભાવનાને એ અનુકૂળ વાત નથી. શાસ્ત્રમાં તો બધા કથન આવે કે કોઈ ચડે તો પડે કેવી રીતે, પોતાની ભાવનાનો વિષય છે એ જાણવાનો વિષય છે, સમજવાનો વિષય છે. સામે આવે તો, ન આવે તો કઈ એની જરૂર પ્રયોજન નથી. એની સાથે એની ભાવના છે, એને તો એમ છે કે ગમે તે કાળ ને ગમે તે ક્ષેત્ર હોય હું તો આ કામમાં લાગ્યો રહીશ. પ્રભુ તો સમય જશે, સમય જશે તો આયુષ પૂરું થશે તો બીજે આયુષ એવા ક્ષેત્રમાં ભાવના પૂર્ણ થશે એવા ક્ષેત્રમાં જવાનું થશે. ક્યાં જવાનું થશે? એને જ્યાં એની ભાવના પૂર્ણ થશે ત્યાં જવાનું. જેવી મતિ એવી ગતિ થશે. એની મતિ એવી છે કે મારે પૂર્ણ થઈ જવું છે તો ગતિ એવી જ થશે કે જ્યાં એ પૂર્ણ થઈ શકે એવા ક્ષેત્રમાં, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એને જવાનું થઈ જશે. એ જ કાળને એને ક્ષેત્રની સામે જોવા રહેતો નથી. ખ્યાલ હોય તો એક કોર મૂકે છે એ વાતને, ગૌણ કરીને એક કોર રાખે છે. એને મારી ભાવનાને આવી કોઈ વાતથી શિથિલતા પ્રાપ્ત થાય, શિથિલતામાં આવવું પડે એ વાત મને ગમતી નથી. મારા અભિપ્રાયથી એ વિરુદ્ધ છે. હું તો મારા કામમાં આગળ વધે જ જઈશ, વધે જ જઈશ. એક વાર તો એને એમ થાય કે આ મર્યાદાને તોડીને કેમ આગળ ન જાઉં. ઠીક, કદાચ કોઈ મર્યાદા મૂકી હોય તો આને હું કેમ ન તોડું એમ નથી. એને એવી વાત તોડવાની વૃત્તિ આવે છે. શ્રીમદજીના કેટલાક પત્રોમાં એ વાત બહુ સ્પષ્ટ દેખાય છે. 25-26 વર્તમાનજી કહેવાતાજીના ગુણમાં આવી વાતો છે. અપેક્ષા એ સમજવા યોગ્ય છે, અપેક્ષા એ સમજવા યોગ્ય છે. એમ કરીને એક મૂકી દીધી છે. એની અપેક્ષા કહેનારને જે હોય તે, અમે તો અમારી ભાવનામાં આ વાતને કાંઈ આ વાત કેમ લખી છે એમ અમે એમને આમ લખી, આવી કેમ વાત લખી છે શાસ્ત્રમાં? જ્યાં અમારો પુરુષાર્થ એ ભવતારી છે ને, અમારો પુરુષાર્થ અંદરથી જોર કરે છે કે આવી વાત કેમ અમે આવે, આ વાત અમને પસંદ નથી પડતી, એવું બોલણ એમનું સ્પષ્ટ દેખાય. ચારસો ને ત્રણ પૂનમના પૂર્ણચંદ્ર ના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, નિદર્શનનો વિષય છે. જેમ પૂનમના પૂર્ણચંદ્રના યુગે સમુદ્રમાં ભરતી આવે છે, ચંદ્ર આકાશમાં રહે છે, સમુદ્ર ધરતી ઉપર છે, લાખો યોજનનું મેદાન છેતું છે, પણ પૂનમનો ચંદ્ર આ બાજુ ઉગે, આ બાજુ દરિયામાં એનો ઉછાળો આવે છે. નિમિત્ત નૈમિત સંબંધ છે. ચંદ્ર કઈ પાણી ને કરતો નથી, પાણી ચંદ્ર ને કઈ અડતો એવું પણ નથી કે ચંદ્ર નો પ્રકાશ છે માટે પ્રકાશ પાણી ને ઉછાળે છે, એવું પણ કઈ નથી. તો વાદળું આડું આવે તો ભરતી તો આવે, પ્રકાશ આડે વાદળું આવી જાય તો કઈ ભરતી અહીંયા બંધ થઈ જાય, એવું કઈ નથી. જેમ પૂનમ ના ચરણ ના પૂર્ણચંદ્ર ના યોગે સમુદ્ર માં ભરતી આવે છે, તેમ મુનિરાજ ને પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ના એકાગ્ર અવલોકન થી આત્મ સમુદ્ર માં ભરતી આવે છે. ચૈતન્ય ચંદ્ર નો એકાગ્રપણે અવલોકન એમાંથી ભાવમાં ભરતી આવે છે, ભાવમાં ઉછાળો આવે છે. જેમ મોજા ઉછળે એમ આનંદ ગુણ નો મોજા ઉછળે છે. શ્રીમદજી દ્રવ્યાનું યોગ વિશે છે, દ્રવ્યાનું યોગ છે, સૂક્ષ્મ છે, ગંભીર છે અને શુક્લ ધ્યાન નું એ કારણ છે. શુક્લ ધ્યાન નું એ કારણ છે, દ્રવ્યાનું યોગ્યતા છે. એ દ્રવ્યાનું યોગ એટલે ખાલી વસ્તુનું બંધારણ નથી પણ સ્વદ્રવ્યમાં રહેલી જે આત્મશક્તિઓ છે કે જે અહીંયા લખ્યું છે કે જેમાં એકાગ્ર અવલોકન થાય છે એવું જે સ્વદ્રવ્ય છે, એ સ્વદ્રવ્ય છે, એ દ્રવ પોતે દ્રવ્યાની યોગના વિષયભૂત પદાર્થ છે. એમ તો એક જ ગુણ એવો છે, એક ગુણ લ્યો તો એવો છે, એવા તો અનંત ગુણ છે. એક ગુણ લ્યો તો એનું કથન કોઈ ના કરી શકે. ગુરુદેવ શ્રી જયારે 47 શક્તિઓ ઉપર પ્રવચન આપતા ત્યારે કોઈ વાર તો કલાક ક્યાં ચાલ્યો જાય ખબર ન પડે. બીજે દિવસે પાછું એક શક્તિનું વર્ણન ચાલે અને બીજો કલાક ચાલે. હા તો એક લીટીમાં એની પરિભાષા હોય, વ્યાખ્યા કેટલી હોય, એક લીટીમાં વ્યાખ્યા હોય. બે કલાક સુધી એના ઉપરનું પ્રવચન એવું રસથી ચાલે, વિષયાંતર થયા વિના, કે સમય ક્યાં નીકળી જાય ખબર ન પડે. ત્યારે કોઈ એમ કે એક લીટીમાં બે કલાક નીકળ્યા, એક લીટીનો વિષય નથી, એક ગુણ એવો છે કે અનંત કાળે એનું પૂરું એનું ન પડે. કહેવા બેસે તો અનંત કાળે એનું પૂરું કથન પૂરું ન પડે. એક એક ગુણ એવો છે તો એવા અનંત ગુણનું અભેદ દ્રવ્ય એને બતાવવા માટે એમ કીધો કે શુક્લ ધ્યાનનું કારણ છે. શુક્લ ધ્યાનની કોઈ શ્રેણી માંડે એનું કારણ આ છે. નિર્ગ્રંથ પ્રવચન નું રહસ્ય છે આ શબ્દ જાય છે. નિર્ગ્રંથ પ્રવચન નું આ રહસ્ય છે, દ્રવ્યાનું યોગ છે. ચારેયાનું યોગમાં જે નિર્ગ્રંથ પ્રવચન છે એનું આ રહસ્ય દ્રવ્યાનું યોગ. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, અનન્ય શબ્દ લીધો છે કે આ દ્રવ્યાન યોગમાં ઊંડો ગયો જેનો ઉપયોગ શુક્લ ધ્યાન શુક્લ ધ્યાનની શ્રેણી માંડે અનન્ય કારણ છે. આ જ એકમાત્ર કારણ છે. અનન્ય એટલે અન્ય નહીં, તે અનન્ય. શુક્લ ધ્યાન માટે બીજું કોઈ કારણ નથી. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે, તેથી મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુ યોગની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યાં જ્યાં દ્રવ્યાનુયોગનો વિષય આવે ત્યારે એ વિષયની ગંભીરતા સમજવાની છે. જે દ્રવ્યાનુયોગને શુક્લ ધ્યાનની શ્રેણી અને કેવળ જ્ઞાનનું અનન્ય કારણ લીધું એ તો વિષય કેવો ભાવ થયો. શબ્દોમાં તો કઈ ખબર નથી શબ્દોને, પણ એ દ્રવ્યાનુયોગનો વિષય ભાવાત્મક કેવો હશે જે શુક્લ ધ્યાનનું કારણ છે. એટલે એના વિશે વધારે કાંઈ નહીં કહેતા એટલું કહીને સંક્ષેપ કરે છે કે આ વિષય પરમ ગંભીર છે, નિર્ગ્રંથ પ્રવચનના રહસ્યભૂત વિષય છે. એ રહસ્ય ખોલી શકાય એવી ચીજ નથી, એકદમ અંતર અનુભવના ઊંડાણનો વિષય છે. પોતે તો સાધક દશામાં છે એટલે બધો અંદાજ આવે છે ને, મુનિ દશાનો શ્રેણીનો કેવળ જ્ઞાનનો બધો અંદાજ આવે છે. પછી એ વાત લીધી છે કે મુમુક્ષુને તો દર્શન મોહનો અનુભાગ ઘટવાથી દ્રવ્યાનુયોગ પરિણમે છે, અથવા કોઈ મુમુક્ષુને દર્શનનો નાશ પામવાથી ક્ષય થવાથી સમ્યક દર્શન થતા, કોઈ સમ્યક દર્શનની નજીક આવે અનુભાગ ઘટતા, કોઈ સમ્યક દર્શન પામે તો દ્રવ્યાનુયોગ પરિણમે છે, અથવા બાહ્ય વિષય પ્રત્યેની ઉદાસીનતાથી એમાં પણ એ જ વાત છે, નિરસ પરિણામ થાય છે, બાહ્ય વિષયો પ્રત્યે દર્શનનો ઘટે છે. અને મહાપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. આટલી વાત નાખી છે. દ્રવ્યાનુયોગ પરિણમવા માટેના ત્રણ કારણ લીધા છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની પણ વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે, અને એ સમ્યક દર્શનના નિર્મળત્વનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. આમ નાખ્યું છે દ્રવ્યાનુયોગ મહત્વનું પ્રકરણ લીધું છે. આ વાગી પુત્ર છે એ કોને લેખા છે એ નથી મળતો, આમાં કોણ પાત્ર છે કેવી રીતે સંકલન કરી શકાય. 866 નથી જોઈ. નીચે આ પત્રમાં છે દાર્શુભાઈ કુશળચંદ મોરબી નાનપણમાં જઈને ત્યાં ગયા હતા, કચ્છમાં માણસો આવ્યા હતા, મોરબીના ન્યાયાધીશ હતા દાર્શુભાઈ કુશળચંદ. 32મું વર્ષ છે. રૂમાણી આવ્યા છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી કેવા? આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવંત, સમ્યક દ્રષ્ટિવંત, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો એના મુખ્ય પાત્ર છે. દ્રવ્યાનુયોગના મુખ્ય પાત્ર છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સરળ ભાવથી વિરામ પામવાનું છે. એવા પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે, નિર્વિકલ્પ સમાધિ જામે છે એનું રહસ્ય આ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અન્ય અનન્ય ઉપાય એ જ છે. જય હો પ્રભુ પાડોશી કાન હે રણો જય હો જાગ દિગંબર જયકાર.